நமோ நோய் சௌ ஹரியந்தானம் நமோ நோய் சௌ சிதானம் நமோ நோய் சௌ ஆயிரியானம் நமோ நோய் சௌ ஜாயனம் நமோ நோய் சௌ திரிதாவதி சாவனம் ஓம்கார மின்னுசயோபனித்யம் ஜயந்தி யோகினம் காமதமோக்ஷதம் செய்யும் காராய் நமோ நம மங்களம் பகவானையோ மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயேந்திரம் சுமங்கலம் நமசுமரிசாராய் શુદ્ધ નહી થી ચૂત થવું એટલે પ્રશ્ન છે. એમ કહ્યું છે ને પાઠમાં કે આત્મા જે શુદ્ધ ચૈતન ઘન આનંદ ખંડ છે એનો અનુભવ થવો એ શુદ્ધ નહીં દ્રષ્ટિ અને શુદ્ધ નહીંથી સ્થિર થયો. એ શુદ્ધ નહીંથી દ્રષ્ટ થાય એનો મુખ્ય અર્થ તો એ છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આનંદ છું એની દ્રષ્ટિ છોડીને રાગ છું પુણ્ય છું એવી દ્રષ્ટિ થવી એ શુદ્ધ નહીંથી દ્રષ્ટ કહેવામાં આવે છે. મુખ્ય અર્થ તો આ છે. સમજાણું કાંઈ આમાં આવી વાતો જીણી. આ આત્મા અંદર વસ્તુ છે ને ચૈતન મહાપદાર્થ, મહાપદાર્થ કીધો છે ને પરોતમ સાર 192 ગાથામાં મહાપદાર્થ છે, જે જગતના પદાર્થને પ્રસિદ્ધ કરે એ પદાર્થ છે. જગતના પદાર્થ બીજા છે કે નહીં એનો પ્રસિદ્ધ કોણ કરે? જ્ઞાન કરે છે. એવો જે જ્ઞાન સ્વભાવ મહાપ્રભુ પદાર્થ એની અંતરમાં અનુભવ દ્રષ્ટિ થવી પુનને પાપના રાગથી ભિન્ન પડીને અનુભવ થવો એનું નામ શુદ્ધ નયમાં દ્રષ્ટિમાં આવ્યું એમ કહેવાય છે. સમજાણું કાંઈ? હા હા, આવી વાતો હવે છે. શુદ્ધ નહીંથી ચૂત થવું એટલે હું શુદ્ધ પવિત્ર જ્ઞાતા દ્રષ્ટા છું એવા પરિણમનથી છૂટીને અશુદ્ધ રૂપે પરિણમું તે મિથ્યા દ્રષ્ટિ બની જવું તે. સમજાય છે? કાંઈ આત્મા ચૈતન સ્વરૂપ, આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે આત્મા. એવા અતિન્દ્રિય આનંદના સ્વરૂપનો સમ્યક દર્શન દ્વારા અનુભવ થવો, ગુણને પાપના રાગથી ભિન્ન પડી અને સ્વરૂપના વેદનમાં આનંદના વેદનમાં આવવું એનું નામ શુદ્ધ નહી ગ્રહણ કરી એમ કહેવામાં આવે છે. અને એનાથી ભ્રષ્ટ થવું એટલે કે શુદ્ધ ચૈતન મૂર્તિ છું એવું જે પરિણમન આનંદનું છે એમાંથી ભ્રષ્ટ થવું એટલે રાગના પરિણમનમાં એકલું આવી જવું. હા હા, ગુણને પાપનો રાગ એ રાગના અશુદ્ધ પરિણમનમાં આવવું એ શુદ્ધ નહીંથી ચૂત થવાનું લક્ષણ છે. નિર્મલજી જેની વાત છે, છોકરાઓને સમજાય એવી છે. 8-8 વર્ષના છોકરા કેવું જ્ઞાન પામતા? આ તો અત્યારે બિચારા 8 વર્ષના ઠેકાણા ન મળે. 8 વર્ષના બાળક છોકરાઓ, આત્મા ક્યાં બાળક છે? આત્મા તો મહાપ્રભુ અંદર ચેરા સદાનંદ સ્વરૂપ છે. એને 8 વર્ષમાં અનુભવ થઈને કેવળ જ્ઞાન અંતર્મૂર્તમાં પામે અને અંતર્મૂર્તમાં કેવું 8 વર્ષની ઉંમરે મોક્ષ ચાલે જાય. એનો સ્વભાવ એવો છે, ચોથો વારો કે પાંચમો વારો. સમજાય છે? કાંઈ એવું ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાન ને આનંદ નો કંદ છે એને ક્યાં ખબર આવી? એક બે બીડી મળે હારી પીવાની સિગરેટ ત્યાં રાજી રાજી થઈ જાય. એક બાયડી ને છોકરા કઈ મીઠા થી બોલે ત્યાં ગલગલિયા થઈ જાય. મૂર્ખતા તે કેટલી છે ને. આમાં એક ભાવ દીપિકામાં છે ને, ગ્રહિત મિથ્યા અને અગ્રહિત મિથ્યા તો વર્ણન ઘણું વિસ્તાર થઈ ગયો છે. અગ્રહિત કોને કેવું, ગ્રહિત કોને કેવું, ઘણો વિસ્તાર કર્યો છે. અહીંયા કે છે કે આત્મા સમ્યક દર્શન પામે એમાં આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન્ય છે એનો અનુભવ થાય. સંજયભાઈ, એવા અનુભવમાંથી જે ભ્રષ્ટ થાય અને વળી રાગ ને પુણ્યના પરિણામનું પરિણમન જ એનું એકનું રહે એ શુદ્ધ નહીંથી ચૂત થયો એમ કહેવામાં આવે છે. છે એમ છતાં જીવને મિથ્યાર્થ સંબંધી રાગાદી ઉત્પન્ન થાય છે. જોયું, મિથ્યાર્થ સંબંધી રાગ ઉત્પન્ન થાય છે. અથિરતાનો રાગ એની અહીં વાત નથી. પુનના પરિણામથી હું છું અને એ મને લાભદાયક છે એવી મિથ્યા દ્રષ્ટિ પણ ઉત્પન્ન થવું, સમજાણું છે. જીવને મિથ્યા સંબંધી રાગ જ ઉત્પન્ન થાય છે, એ સંબંધી અને રાગ ને દ્વેષ ઉત્પન્ન થાય છે. તેથી દ્રવાશ્રવો કર્મના કારણ થાય છે. તેથી પુરાણા કર્મ જળ ભાવથી સ્વભાવથી ભ્રષ્ટ થયો અને રાગ રૂપે થયો, મિથ્યાતના રાગ રૂપે આદિ તો પુરાણા કર્મ નવા બંધનો નિમિત્ત થાય છે. આ મિથ્યાતપણે થયો ત્યારે સમજાણું કાંઈ વાતો. અરે સંસારના કેળવણી હાથો બિચારા કેટલા મરી જાય છે. ત્રીત્રી વરવથી કેળવણી અભ્યાસ કયા જ કરે, એમ એનો થાણાનો ઢીંકણાનો માનો આના અભ્યાસ માટે નિવૃત્તિ મળે નહી. પૈસો તો એને આવવાનો છે, આવશે એને આગી ભણે માટે આવશે. એ નથી ખબર તમે ઓલા બારી સ્ટેન્ડ નો તમારો ગોંડલ નો કોઠારી બારીસ્ટર છે. કોઈ ઘરાકે જ આવે ને ઘરાકે એટલે અસિલ ના. રામજીભાઈ કઈ મોટા કઈ ભીણા ન થઈ ગઈ બારીસ્ટર નું અને ઘરે અસિલ મોટા મોટા આવતા. એ તો પુણ્ય લઈને છે. શું એનું નામ નહી ગોંડલ ના ગિરિજાશંકર કોઠારી મોરબીનો દીકરો બેરિસ્ટર થયો. ધનાલજી કોઈ અસીલ જ આવે ને ઘરાક આવે નહી કે પૂન નહી બેરિસ્ટર. નરાનજીભાઈ બેરિસ્ટર કઈ નતા. આમાં ઘરે આવે 2000 રૂપિયા દઈને એક આજ મારો કોર્ટમાં પધારો કોર્ટમાં. એ તો વાત અહીં નથી, અહીં તો પુણ્ય લઈને મળે છે. એ કઈ બેરિસ્ટર થયો માટે મળે છે એવું કઈ છે? એ તો કઈ દુનિયાના ડાયા હોય માટે પૈસા મળે છે એ વાતમાં કઈ માલ નથી. મૂર્ખાઓ લાખો રૂપિયા પેદા કરે છે. આજે રાજાની વાત ન કરી હવા. 1 લાખના 1.5 લાખની પેદાશ બધા સમજવા જે હોય મૂર્ખા મોટા. પેટ્રોલ પાકેટ ઈરાન છે, દેશ નાનો પણ એમાં કુવા એવા નીકળ્યા પેટ્રોલ લાખો મણ નીકળે. એટલે પેદાશ એક દિવસની 36 લાખની, 1 દિવસની 36 લાખની પેદાશ છે. એના કુટુંબી એને મારી નાખ્યો. વૈભવ એવો ભોગવાનો મળ, પછી ભલે નરક જાય એની ક્યાં એને છે. એ તો બધા નરકના જ મહેમાન છે બધા. 36 લાખની 1 દિવસની પેદાશ, તૂડે નથી આપી સંજ્ઞા, મરી ગયા છે બધા. અહીં તો એમ કેવું છે કે બુદ્ધિ નથી, સાધન સતત પેદા થતી કરે, અને બુદ્ધિ વાળા હોય તો 2000 પેદા કરવા હોય મહિને. કેટલી મહેનત કરવી, 24 દિવસ બરાબર દુકાનમાં ધ્યાન રાખવું, આમ કરવું, તેમ કરવું, ફોન કરવું. હા હા, એથી પૈસા મળવા એ કંઈ પુરુષાર્થનું કાર્ય નથી, એ તો પુરવણા આપણને લઈને છે. અહીં એમ કહ્યું કે સ્વરૂપ જે આત્માનું ચૈતન્ય ભગવાન, એનો અનુભવ આનંદના સ્વાદમાં આવવું, એનું નામ શુદ્ધ નહીને ગ્રહી અને સમ્યક દ્રષ્ટિ કહેવામાં. એ જીવ જયારે રાગના રૂચિમાં આવી જાય છે અને સ્વભાવની રૂચિ નાશ થાય છે, ત્યારે તે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. રૂચિ પલટવાથી રાગની અહિંસા એ ધર્મ જે માનતો, રાગની ઉત્પત્તિ તે હિંસા અને રાગની અણઉત્પત્તિ તે અહિંસા એમ જે માનતો, એ ફરીને માનવા લાગ્યો કે રાગની ઉત્પત્તિ તે પણ અહિંસા છે. પરની દયા પાળવી, પરને સુખી કરવાનો ભાવ કરવો, બીજાઓને સગવડતા આપવી, એવો જે ભાવ એ ધર્મ છે એમ એ માનવા લાગ્યો. એ હિંસાના ધર્મ અહિંસા માની, એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો છે. એથી એને જૂના કર્મ બંધનું કારણ થાય છે. આ રીતે અહીં શુદ્ધ નહીંથી ચૂત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી ચૂત થવું, શુદ્ધતાના જ્ઞાતા દ્રષ્ટાના ભાનથી ચૂત થવું અને રાગની એકતા રૂપે પરિણમન થવું, એવું અહીંયા શુદ્ધનેના ચૂતનો અર્થ છે. સમજાય છે કાંઈ? શુદ્ધતાના ભાનથી ચૂથું એવો કરવો, ઉપયોગની અપેક્ષા ગૌણ છે. એ શું કીધું? અંતરમાં જ્ઞાતા જ્ઞેયને જ્ઞાન ભૂલીને અંતર અનુભવમાં ઉપયોગ જામી જવો અંદર, અને ઉપયોગમાંથી ખસીને વિકલ્પમાં આવવું, એ વાતને અહીંયા ગૌણ છે. એની મુખ્ય વાત અહીંયા નથી. અરે ગૌણ ને મુખ ને એમાં ચોરાશીના અવતારમાં પરિભ્રમણ કરી મરીને મરી ગયો છે. એ પૈસાવાળા રાજા શેઠિયા બધા મહા દુઃખમાં પીલાઈ ગયા છે. અત્યારે મોજમાં નથી, એને વર્તમાન એને દુઃખ છે. સમજાણું કા? શું કહ્યું આ સમજાણું કાંઈ? કે આત્મા આનંદ સ્વરૂપ છે, એનું ધર્મ દ્રષ્ટિમાં ભાન થવું, સમ્યક દ્રષ્ટિમાં ભાન થવું, એ છે એનું ભાન થવું. છે તો છે, છે તો અજ્ઞાનીને પણ છે, જ્ઞાનીને પણ છે, એ છે એવું આ ભાન થવું. જ્ઞાનમાં શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન થવું, સમ્યક દર્શનમાં શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, પૂર્ણ શ્રદ્ધા થવી. સમજાણું કાંઈ? એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ને અનુભવ છે. એમાંથી ભ્રષ્ટ થઈને રાગની એકતામાં આવી જાય અને સ્વભાવની એકતા છૂટી જાય, એને અનુભવથી છૂટી ગયો, શુદ્ધ નહીંથી છૂટી ગયો, મિથ્યાત્મા આવ્યો, એને કર્મબંધન થાય એમ કહેવામાં આવે છે. છે શુદ્ધ નહીંથી ચૂથવું એટલે શુદ્ધ ઉપયોગથી ચૂથવું, એવો અહીં અર્થ મુખ્ય નથી, મુખ્ય નથી, ગૌણમાં આવે છે. કે શું કે છે? સમજાણું કાંઈ? આવા વ્યાખ્યાનામાં હા કારણ કે સદઉપયોગ રૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી શું કે છે, સદઉપયોગ અલ્પકાળ રહે. આનંદ ભગવાન આત્મા સ્વરૂપે પરમાત્મા, એનો અનુભવ ઉપયોગમાં તો અલ્પકાળ જ રહે, ધ્યાનમાં અલ્પકાળ રહી શકે, પછી વિકલ્પ એને આવે જ. પણ કે છે ઉપયોગથી ચોથો એવો મુખ નથી, કારણ સદઉપયોગ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પકાળ સદઉપયોગ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અનજ્ઞમાં ઉપયોગ થાય, રાગમાં વિકલ્પમાં આવે જાણવામાં આવો થાય, તો પણ મિથ્યાત વિના જે રાગનો છે પણ અનુભવની દ્રષ્ટિથી ચૂક થયો નથી, રાગમાં આવી ગયો છે, ઉપયોગમાં અંદર ધ્યાનમાં હતો એમાંથી વિકલ્પમાં આવી ગયો હતું એટલે રાગનો થયો, તેનાથી છૂટી જ્ઞાન અંગમાં ઉપયોગ થાય, તો પણ મિથ્યાત વિના રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહીં હોવાથી, અભિપ્રાયમાં રાગ કરવો એ છે ને એને. શ્રદ્ધામાં રાગ કરવા જેવો છે એ વાત તો સમકીતીને છે નહીં, રાગ આવ્યો ખરો ઉપયોગમાં રહી શક્યો ની અંદર, સમજાણો. જ્ઞાનીને માત્ર અલ્પબંધ થાય છે, ધર્મીને સદઉપયોગમાં રમતા કાળ લાંબો હોતો નથી, એથી એને સદઉપયોગમાંથી ખસીને રાગની જાણવાની દશામાં એ આવે છે, સોને જાણે છે અને રાગની દશામાં રાગને જાણે એ દશામાં આવે છે, તો એ રાગમાં એને અલ્પબંધને અલ્પસ્થિતિ કર્મની પડે છે. એ અલ્પબંધ સંસ્થાનું કારણ નથી, માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. એક વાત, હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ, ઉપયોગ એટલે અંદરમાં ધ્યાનમાં ધ્યેયમાં એકાકાર થઈ જવું, જેને હું અનુભવું છું એ પણ વિકલ્પ નથી. આવી વાતો છે. અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ આત્મા અંદર બિરાજે છે, એમાં ઉપયોગ લાગી ગયો છે, હવે એ ઉપયોગમાંથી ખસી જાય છે, કારણ કે થોડો કાળ ઉપયોગ રહે એ કે છે. ઉપયોગને પણ લઈ તો આ પ્રમાણાર્થ ઘટે, જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલમથી છૂટે પરંતુ સમ્યકથી ન છૂટે. અંતરના ઉપયોગના અનુભવમાંથી ખસે પણ સમ્યક દર્શનથી ખસે નહીં, રાગમાં આવ્યો જઈ પણ સમ્યક દર્શનથી ભરસ્યો નથી. ચારિત્રમોના રાગથી કંઈક બંધ થાય છે, એને ચારિત્રમોના ઉદયમાં જરી જોડાણ છે, એ ચારિત્રમોને લઈને નથી પણ ચારિત્રમોના આશ્રયથી જે વિકાસ છે એનાથી થોડો બંધ થાય છે. તે બંધ જો કે અજ્ઞાનના પક્ષમાં નથી, અજ્ઞાનના પક્ષમાં એ બંધ એ અથિરતાનો થોડો બંધ છે, તે બંધ તો છે જ, માટે તેને મટાડવાને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધ નથી ન છૂટવાનો સદઉપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે, જો અંદરમાં ઠરવાનો ઉપદેશ છે, જ્યાંથી ખસીને શુભમાં આવવું વિકલ્પમાં એને છોડીને ઠરવું એનો ઉપદેશ છે. અહીં તો વાત બધી અજાણી જાણી, જેને કોકના ઘરની હોય છે, હે તારા ઘરની વાત, બાપુ તું કોણ છો, અંદર પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છો ભાઈ, તને ખબર નથી. જેના ચૈતન્યના પ્રકાશ અનંત છે, જેની આનંદની લક્ષ્મી અનંત છે, જેની શ્રદ્ધાના સામર્થ્ય અનંત છે, જેની ચારિત્રની રમણતાનું સામર્થ્ય અનંત છે, જેના વીર્યનું સામર્થ્ય શક્તિ સ્વભાવે અનંત છે, એવો જ આ આત્મા, એ જેણે અનુભવમાં લીધો, સદઉપયોગમાં આવ્યો, ત્યાં તો થોડો કાળ લઈ શકે, ત્યાંથી અલ્પકાળમાંથી ખસીને વિકલ્પમાં આવે, પણ આવે છતાં એ વિકલ્પના અંશનો બંધની સ્થિતિ બહુ થોડી છે, એનો વધારે બંધ મિથ્યાત નથી ને, મિથ્યાથી સંસાર ને મિથ્યાથી મહાપાપ છે. સદુપયોગમાં લીંડવાનો ઉપદેશ, કેવળ જ્ઞાન થતા શું કહ્યું, જ્યાં શુદ્ધ નહીં ક્યાં થાય છે, જો એક વાર આવી ગયું અહીંયા, શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થી થાય છે, 120 આ 121 માં એનું છે, કેવળ જ્ઞાન થતા આત્મામાં જળહળ જ્યોતિ જેમ પૂનમનો ચંદ્ર જેમ પૂનમે પૂરો ખીલે, એમ જ્યાં આત્મા પૂર્ણ જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ ખીલીને વિકાસ થયો ત્યારે સાક્ષાત શુદ્ધ નહીં થાય છે, સાક્ષાત શુદ્ધ નહીં થઈ પરિણામ પૂરું થયું એ અપેક્ષા. વસ્તુ જે છે પૂર્ણ આનંદ એનો આશ્રય પૂર્ણ થઈ ગયો હોય, કેવળ જ્ઞાનમાં હવે આશ્રય લેવાનું રહ્યું, એથી શુદ્ધ નહીં પૂર્ણતા ત્યાં થઈ એમ કહેવામાં આવે છે. એક બાજુ એમ કે ટીકાળી વસ્તુ તે શુદ્ધ નહીં છે, 11મી ઘટના એમ કહી ભૂયત્તમ રેશિયો ખરું શુદ્ધ નવું, બાપુ આ તો અમૃતના સાગરની વાતો છે. એવી વાત સાંભળવાનો એને અવકાશે થોડો લીધો, અને રૂચિપૂર્વક સાંભળવાનો એને અવકાશ લીધો જ નથી કોઈ દી. સમજાણું કાંઈ? એ બધા એક એક દિવસના 36 લાખની પેદાશ વાળા બે છૂટે નર્કમાં જાય, નારકીમાં હાર નાખે હાર નાખે, જેની એક પણ વેદન એવું એવું સાગરોપમનું વેદન પલ્લોપમનું વેદન અસંખ્ય બધ વર્ષમાં એને કેદી વિચાર કર્યો છે પોતાની જાતનો, અને જાત ભૂલીને મેં કજાતને સી રીતે સેવા છે એની ખબર ક્યાં છે. કે છે કેવળ જ્ઞાન જયારે પૂર્ણ પરમાત્મા થાય ત્યારે સાક્ષાત શુદ્ધ નહીં થાય, જોયું, શુદ્ધ નહીં તો ધ્રુવ છે તે છે, પણ એનો આશય પૂરો થઈ ગયો અને કેવળ જ્ઞાન થયું ત્યારે સાક્ષાત શુદ્ધ નહીં થાય છે એમ કહેવામાં, એ નહીં નો અભાવ થયો ત્યારે એને નહીં કહેવામાં આવી, કેવળ જ્ઞાનમાં નહીં ક્યાં છે, આ તો શુદ્ધ જ્ઞાનની અપેક્ષા છે ને, શુદ્ધ જ્ઞાનીની અપેક્ષા એ કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહીં થાય, પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, સ્વસ્થતા, પ્રભુતા, ઈશ્વરતા પૂર્ણ જેની દશામાં પ્રગટ થઈ ગઈ, એટલે શુદ્ધ નહીં નો વિષય જે ત્રિકાળ છે એનું પરિણમન જે છે પૂર્ણ પૂર્ણ થઈ ગયું, એટલે ત્યાં શુદ્ધ ને એને સાક્ષાત કહેવામાં આવી. પર્યાય છે કેવળ જ્ઞાન પર્યાય છે ને, પૂર્ણ થઈ ગયું એટલે પૂર્ણ થઈ, હવે એનો આશ્રય જેવો રહ્યો નહીં, એટલે પૂર્ણ થઈ જેવું શુદ્ધ વસ્તુ છે એવી શુદ્ધતા પૂર્ણ પ્રગટ થઈ ગઈ. સમજાણું કાંઈ? આવો ધર્મનો ઉપદેશ હોય. સંધ્યાઈ વ્રત કરવા, અપા કરવા, ભક્તિ કરવી એમ હોય તો ધમાધમ હાલે, મોટા હાથી કાઢવા, ગજરથ કરવા, નેવ મોટો લાખો રૂપિયાના ખર્ચ, 10-10 લાખના ખર્ચ, 20-20 લાખના ખર્ચ, ખૂબ સમજાણું. એ ફોટાવાળો આવ્યો છે, ફોટો મોટો જબરો, એ પોતાનો ફોટાના 10 લાખ રૂપિયા ઉપજ્યા એમ આવ્યું છે મારા જૈન પ્રકાશ, તો ફોટાવા આવશે બહુ સદગુરો. તે એનો ફોટો તો નકલી હતો, અસલી નહોતો, પણ મૂળ લેનારને અસલી જાણીને એક ફોટાના 10 લાખ આપ્યા.
10 લાખ.
અને પછી એની વહુ પાસે ગયો કે આ ફોટો એમનો છે ને? કે હા એમનો છે, હું બેઠી હતી ને એમણે કર્યો છે. એમની પાસે ગયા ત્યારે કે ભાઈ આ ફોટો અસલી નથી, મારો અસલી નથી, અસલીમાંથી નકલ કરી છે એ છે. એમ આવ્યું તમે સમજાવું કાંઈ? ફોટોગ્રાફી જબર છે. રાજેન્દ્રભાઈ આવ્યા છે કે નહીં? એ ફોટોગ્રાફી છે. આમ તો દાગ તથ્યા હવે. હા, ફોટોગ્રાફી ભાઈ પૂનમચંદ બે સારી હતા. આપણા પૂનમચંદ નહી, એ બે હારે મુંબઈમાં ફોટો બીજા એમ મરી ગયા બધામાં. હા હા હા, એવું છે લખાણ. અસલ અને નકલ. મહાન ચિત્રકાર પિકાસોનું એક ચિત્ર. પિકાસોનું નામ સાંભળ્યું રાજેન્દ્રભાઈ? કોઈ ચિત્રકાર છે મોટો? ચિત્રકાર છે કોઈ? મહાન ચિત્રકાર પિકાસોનું એક ચિત્ર એક વ્યક્તિએ 10 લાખ રૂપિયામાં ખરીદ્યું. પરંતુ આ ચિત્ર પિકાસોનું છે કે કેમ તેની ખાતરી કરવાથી વ્યક્તિ વિકાસોની પત્નીને પિકાસો પૂછ્યું, શું આ ચિત્ર વિકાસોનું દોર્યું છે? પત્નીએ વિશ્વાસ આપતા કહ્યું, હું અધિકારપૂર્વક કહી શું કહું કે આ ચિત્ર પિકાસોએ જ બનાવ્યું છે. તેઓ જયારે આ ચિત્ર બનાવી રહ્યા હતા ત્યારે હું તેમની સામે જ બેઠી હતી, એટલે આ ચિત્ર બાબતમાં કોઈ શંકા રાખવાનું કારણ નથી. ખરીદનાર ઘણો રાજી થયો. આ ખુશાલીના સમાચાર આપવાથી પિકાસો પાસે પહોંચ્યો અને કહ્યું, ચિત્રકાર પાસે મેં આપનું ચિત્ર 10 લાખ રૂપિયામાં ખરીદ્યું. પિકાસો એ કહ્યું, તે ચિત્રને કહ્યું, મિત્ર આ અસલી ચિત્ર નથી. આ વાત સાંભળીને ખરીદનારને ઊંડો આઘાત લાગ્યો. 10 લાખ રૂપિયા ખર્ચા છતાં ચિત્ર તો નકલી છે. થોડી ક્ષણ બાદ તેણે ફરીથી પૂછ્યું, આપ જરા ઊંડાઈથી ચિત્રને નિહાળો, આપે તે ચિત્ર જોઈ દોર્યું છે, આપની પત્ની આ વાતની સાક્ષી છે, તેણે જ મને કહ્યું પિકાસો આ ચિત્ર મારી નજર સામે બનાવ્યું. આ સમય કોઈ કારણસર પિકાસોની પત્ની પણ ત્યાં આવી. એણે પણ ભારપૂર્વક કહ્યું કે આપ ભૂલી ગયા, લાખ ભૂલી લાગો છો, આ ચિત્ર તમારી મારી સામે તમે બનાવ્યું છે. પિકાસો હસતા હસતા કહ્યું કે આ ચિત્ર મેં બનાવ્યું તે છે તે ખરું, પણ આ અસલી નથી. અસલ ને નકલમાં ફેર છે. ખરીદનારે કહ્યું, શું આપ મારી મશ્કરી કરી રહ્યા છો? આપે જ આ ચિત્ર મેં તો પછી તે અસલ નથી કેમ કહેવું? પિકાસો રજ ખુલ્લું કરતા કહ્યું, આ ઉપવાસ નથી મિત્ર, આ એક પરમ સચ છે. આવું ચિત્ર મેં પહેલા પણ એક બનાવ્યું હતું, તેની આ ચિત્ર પ્રતિકૃતિ છે, ચિત્રની પ્રતિકૃતિ છે. મૂળ ચિત્ર નથી. એક અન્ય વ્યક્તિ પ્રતિકૃતિને બનાવે તો તે પ્રમાણિક નથી હોતી. તો પછી ભલે હું જાતિ નકલ કરું તો પણ તે પ્રમાણિક કહેવાય નહીં. ખરીદનાર તેમની પત્નીને ત્યારે જ ખ્યાલ આવ્યો કે પિકાસોની અસલ અને નકલની પરિભાષામાં શું છે. અસલ શું ને નકલ શું, એનો આખો એક મોટો લેખ છે. એમ ધર્મમાં અસલ શું ને નકલ શું? વ્યવહારે વ્રત પાડે દમ કરે વ્યવહારની શ્રદ્ધા, એ નકલી ધર્મ છે. અને અંતરનો આત્મા આનંદનો નાદ પ્રભુ પૂર્ણાનંદનું સ્વરૂપ જેનું એનો અનુભવ કરે એ અસલી ધર્મ છે. શેઠ 10 લાખનું ચિત્ર જોવું, એવું કઈ બન્યું છે કોક હશે કોક? રાજેન્દ્રભાઈ જાણતા હોય, મોટો છે ચિત્રકાર. એમ ભગવાન ત્રિલોકના સર્વજ્ઞ દેવે જે આત્માનો અનુભવ થવો તે ધર્મ એ અસલી છે, અને દયાદાન ને વ્રતના પરિણામને ધર્મ માનવો એ નકલી છે. ધર્મ તો નામ તો અપાય, નામ ધર્મ તો વ્યવહાર ધર્મ ને ધર્મ તો કહેવાય છે ને. પુણ્ય ધર્મ શબ્દ વાપરે શાસ્ત્ર સમયસાર. ધર્મ ના ઈચ્છે જ્ઞાની ધર્મ ને ઈચ્છતો નથી, એટલે ધર્મ એટલે પુણ્ય સમયસાર માં આવે છે. નિર્ધારાધિકાર સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મ ને ઈચ્છતો નથી એવો પાઠ છે. ધર્મ એટલે પણ પુન એટલે સ્વભાવ, એને એ ઈચ્છતો નથી. આત્માના વિતરાગ ભાવને જે ભાવના એની હોય છે. વ્યવહાર હોય છે ખરો, પૂર્ણ થાય ત્યારે એને વ્યવહાર હોય, અને વ્યવહારને કારણ પણ ઉપચારથી કહેવામાં આવે, પણ ખરું કારણ એ નથી. આવી વાતો મારી ભાઈ. કેવળ જ્ઞાન થતાં, આત્માની પૂર્ણ જ્ઞાન દશા થતાં સાક્ષાત શુદ્ધનયનું પરિણમન થઈ ગયું ને, નહીં તો ત્યાં છે નહીં, એ તો પ્રમાણ જ્ઞાન થઈ ગયું. પણ નીચલા શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ જે સ્વનો આશ્રય લઈને ધર્મ કરતો એ સ્વનો આશ્રય પૂર્ણ થઈ ગયો, એટલે શુદ્ધની સાક્ષાત પૂર્ણ થઈ ગઈ. સમજાણું કાંઈ? આવી વાતો હવે છે હજી તો. હવે ગાથા ૧૭૯-૧૮૦. જ પુરીષેણ આહારો ગહિદો પરિણમદેસો અણિયમ મૌંસ વસા રૂહિરાદિ ભાવે ઉદરની સંજુટો તો નાની સદુ પૂવંગજી બધા પત્યા બહુ વ્યપમ ભજંતી કમંગતી નય પરિહણા ઉદે જીવા. નય પરિહણા શબ્દ કહીને આચાર્યને કે શુદ્ધ નહી તે જ નય છે, વ્યવહાર નહીં તો એ ઉપચારી કે નહીં એક વ્યવહાર કેવા. શુદ્ધ ચૈતન ભગવાન આત્મા પવિત્ર પિંડ પ્રભુ છે, એનો અનુભવ થવો એ શુદ્ધ નહીં છે, અને એનાથી ભ્રષ્ટ થવો એ નહીં થી પરિભ્રષ્ટ છે, એ નહીં થી પરિભ્રષ્ટ છે. એકલા પુણ્યના પરિણામ દયા દાન વ્રત ભક્તિ એ પરિણામમાં એકત્વ બુદ્ધિ થવી એ જ શુદ્ધ નહીંથી ભ્રષ્ટ્યો છે. સમજાણું કાંઈ? અંતર નય સમ્યક દર્શનમાં અને સમ્યક જ્ઞાનમાં તો રાગથી ભિન્ન પણ પોતાના સ્વરૂપનો અનુભવ હોય છે અને એની પ્રતીતિ હોય છે. જયારે એ અનુભવની પ્રતીતિ છોડીને રાગનો વિકલ્પ ઉઠ્યો એની એકતા બુદ્ધિમાં આવી ગયો એ શુદ્ધ નહીંથી ભ્રષ્ટ થયો, નહીં પરિહણા છે એ સાચી નહીંથી ભ્રષ્ટ થયો એ નહીં કીધી, નહીં કીધી છે. પછી નહીં કઈ એમ નથી કીધું, નહીં પરિહણા એટલે શું ખરેખર નહીં જી છે. સમજાણું કાંઈ? આનંદના નાથનામાંથી ખસી સિદાનંદ પ્રભુ એના બેઠમાંથી ખસી અને રાગની છતમાં ગયો. એને નહી પરિગણા કીધા છે, વાસ્તવિક નહીથી ભ્રષ્ટ થયો છે. સમજાણું કાંઈ? નીચે પુરુષે ગ્રહે લય હારજી ઉદરાગ્નિને સંયોગથી બહુવિધમાં સ્વસાયને રુધિરાદિ ભાવે પરિણમે તેમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળ નિબદ્ધથી બહુવિધ બાંધે કર્મજો જીવ શુદ્ધ નહીં પરિચુદ બને પાઠમાં તો નહીં પરિગણા છે, ગુજરાતીમાં શુદ્ધ નહીં કરવું પડ્યું. પાઠનો અર્થ પહેર્યો કેમ છે? એ નહીં પરિગણાનો અર્થ જ એ છે, શુદ્ધ નહીં થી પરિભર્ષ થયો એમ છે મૂળ અર્થ. એનું સ્પષ્ટીકરણ છે તો ટીકા. જ્યારે જ્ઞાની શુદ્ધ નહીંથી ચૂત થાય ત્યારે તેને રાગારી ભાવનો સદભાવ થવાથી આત્મા અતિન્દ્રિય આનંદના સ્વભાવમાં હોય અનુભવમાં ત્યારે તો એ શુદ્ધ નહીંમાં હોય છે, પણ જ્યારે એનાથી ચૂત થાય પર્યાય બુદ્ધિ થઈ જાય, રાગના વિકલ્પ ઉપર દ્રષ્ટિ થઈ જાય ત્યારે શુદ્ધ નહીંથી ભ્રષ્ટ થયો, ત્યારે એને મિથ્યા સંબંધીના રાગભાવોનો સદભાવ થયો. બહુ ઝીણું સ્વરૂપ નિર્વિકલ્પ અભેદ ચૈતન પ્રભુ, એની દ્રષ્ટિમાં શુદ્ધ નહીંનું વેદન થવું એને અહીંયા શુદ્ધ નહીંમાં રમે છે તેમ કહેવામાં આવે છે. અને તેમાંથી ખસીને જ્યારે ભલે શુભ રાગ હો પણ શુભ રાગમાં એકત્વ બુદ્ધિથી પરણમે છે ત્યારે તે સ્વભાવથી ભ્રષ્ટ થઈ જાય છે. સમજાણું કાંઈ? આવી વાત હતી, સાધારણને સમજે ને એમાં આવી વાતો. અરે એને સમજી છૂટક્યો છે બાપુ, એ જન્મ મરણના દુઃખ ઉટાળવા હોય તો આ ઉપાય છે. વચ્ચે વ્યવહાર આવે ખરો અને એને કારણ પણ કહેવામાં ઉપચારે. યથાર્થ તો એક જ કારણ છે. શુદ્ધ સ્વભાવનો અનુભવ, વિતરાગી પર્યાયનું વેદન એ એક જ મોક્ષનું કારણ છે. પણ એ વેદનથી છૂટી જાય અને વળી રાગની એકતામાં આવી જાય ત્યારે તેને મિથ્યા સંબંધી અનંતાનુબંધી સંબંધી રાગદ્વેષને મિથ્યા થાય છે. એ રાગની રૂચિ થઈ ત્યાં મિથ્યા થયું એમ કે છે. એ રાગથી તો પુણ્ય, અહીં તો મુખ્ય પુણ્યની જ વાત લીધી છે. જે દયા દાન વ્રત ભક્તિ સુભાવ શુભ ઉપયોગ એની રૂચિ થવી એ જ મિથ્યા ભાવ છે, એ સ્વરૂપથી દ્રષ્ટિઓ છે. બહારમાં ક્રિયા એવી ને એવી કરતો હોય, વ્રતની સંયમની જે આચરણની નિર્દોષ આર લેતો હોય બધું કરતો હોય, પણ અંદરમાં ચૈતન્ય ભગવાનજી પરમાત્મા સ્વરૂપે બિરાજમાન એના વેદનમાંથી ખસીને રાગના વેદનમાં આવી ગયો, એ મિથ્યાદ ભાવના અને રાગ વેસાય છે ને. બહુ જીણું બાપુ, અત્યારે આ ઝઘડા ઉભા થાય છે નિત્યા ભાસ ના નીચા પાસ એમ કે બાપુ વ્યવહાર હોય છે, વ્યવહાર નથી હોતો એમ નહીં, એ નિમિત્ત છે. પણ નિમિત્ત કાર્યગત પર ને કરે શુદ્ધ ને એમ છે નહીં. નિમિત્તને નિમિત્ત કારણ તરીકે પણ કહેવાય, વ્યવહારને કારણ તરીકે કહેવાય, પણ એ કારણ કાર્ય ને કરે છે એમ બિલકુલ નથી. અરે આવી વાતો છે. નવા માણસને એવું લાગે કે આ શું કે સાથે આ ધર્મ સાંભળો અમે તો આવ્યા છીએ કે નહીં, હવે કઈ ધર્મ કેમ થાય તો આવતું નથી, આ શું આવે સા. પુનને પાપના પરિણામથી ભિન્ન પડીને ચૈતન્યની દ્રષ્ટિને અનુભવ કરવો એનું નામ ધર્મ વિતરાગના માર્ગમાં કહેવામાં આવે છે. અને એ શુદ્ધ સ્વભાવનો આદર ને સત્કારના અનુભવ છોડી અને રાગનો આદર ને સત્કાર કર્યો એને અધર્મ દ્રષ્ટિ થઈ એમ કહેવામાં આવે છે. આ દુનિયાના પબકા બહારના માહણના હારકા હોય એમાં જે ફાસ ફૂસ ચમક 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 થાય ને લોકો એમ માને કઈ ભૂતણા લાગે છે. એમાં ભૂતડું બૂતડું નથી, હારકામાં એવી ફાસ ફૂસ હોય. શું કહેવાય? ફોસ ફરસ. એમાં બધી હારકાની ફોસ ફૂસ છે. બધું મહાનના હારકા સાહેબ શરીર વાણી બધા બારની ફાસફૂસમાં જગત અર્પાઈ જાય છે. એ તો વળી સ્થૂળ વાત થઈ. અહીંયા તો રાગના પરિણામમાં જે અર્પાઈ જાય છે. એ પણ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય છે. અભિપ્રાય એનો શુદ્ધ ચૈતન્ય હતો જે અભિપ્રાય અભિપ્રાય ખસી ગયો અને રાગથી હું છું એવો અભિપ્રાય થયો એ અજ્ઞાનીના બહારની ક્રિયાકાંડ તો એવા ને એવા રહે પણ અંદરમાં ભ્રષ્ટ થયો. સમજાણું કાંઈ? અરે આવી વાત વ્યાખ્યા. માર્ગ આવો છે બાપુ તારા જન્મ મરણના આતાને મૂકવાનો આ માર્ગ આ છે. તને આકરો લાગે દુર્લભ લાગે પણ છે તો આ એવી ના તારા આરા નહીં આવે બાપા. એવા વ્રત ને નિયમને અપ્પા કરીને મરી જવાનું તું આ ઉપવાસ આત્મા અન્નનો નાથ એની ઉપનામ સમી પે વસો નહીં. અપવાસ કર્યા રાગની મનતાના અપવાસ કર્યો છે એમ કે છે ને કે એક જાણે ચર્ચા થઈ હતી રાજ્યારી વડોદરામાં આપણે આવે છે ને ભાઈ વેદોળખાના એ ચંદુભાઈ ને ચંદુભાઈ ને ગોયલ એ આજારી વાત થઈ. ભાઈ આજા કંઈક તમે બીજી ગમે એવી વાત કરો પણ અપવાદ છે તે તપસા છે ને તપસા છે તે નિદ્રા છે ને નિદ્રા છે તે મોક્ષ માર્ગ છે. એ સમજાય? પણ અપવાદ છે એ અપવાદ આ તપના બોલાવે ને અનુસરણ અણુદરી વધતી સંગ એ તો નિમિત્તના કથન છે. હા તપની વ્યાખ્યા નથી કરી હવારમાં. આ તો અવલોકનમાં કપાત કપાત તપી તો રાગ નીકળી હશે. દાન શીલ ભાવના તપ તપ શરીર પરિગ્રહ ભોગ કુટુંબ ઇષ્ટ મિત્ર શત્રુરૂપ પરજ્ઞેયુ કો છોડના યાની ઉનમે મમતા રહીત પરિણતિ હોના તથા ઉનમે તૃષ્ણા રહીત હોના મમતા રહીત પરિણતિ હોના તૃષ્ણા રહીત હોના અપને સ્વભાવ મેં ફિરતા હોના આનંદનો નાદ ભગવાન એમાં ફીરતા હો ના એસી તપસા એ તપ કહેલાતી હે. હવાર માં કહ્યું છું દીપચંદજી સાધર્મી એમ કે પુતિભાઈ સાહેબ સાધર્મી નથી. હા હા એને તપ કહીએ. અહીં તો અપવા કરે ને જ્યાં તેમ ઓહો એક મહિનાના અપવાસ કર્યા અને એને ઉજવ્યા 5-50,000 ખર્ચા બધા ધર્મશાળા શું કે પાસા જેવા સ્થાનમાં ઓહો બહે પાંચે આપ્યા. ભાઈ તપસા ઉજવી, તપસા કરીને વળી ઉજવી, ધૂળે નથી તપસા આ બંને. હે અમદાવાદ થી અહીંયા કેટલું મોટું 3,00,000 રૂપિયા કરશે. ઘૂડે નથી પાપ મીઠા તો બંધ હોય છે. શેઠાણી હતી ને મોટા દસ કરોડ હતી વર્ષે તબકીનું 3,00,000 ખર્ચા પૈસા લાવી ત્યાં ક્યાંય અમદાવાદ થી પાલિતાને. મંગલભાઈ ની બહુ મંગલ ઉધમસિંહ ને જયસંઘ ઉધમસિંહ જયસંભાઈ આવ્યા હતા ને મારી પાસે અહીંયા આવ્યા હતા પણ એ શ્રીમદના રાગી ને એટલો બાકી કઈ ખબર ન પડતા. પૈસા આપ્યા હતા એનો શ્રીમદનો ફોટો મૂક્યો ને આપણે 5,000 રૂપિયા આપ્યા. એક માણસ લઈને કચ્છી આવ્યો હતો, કચ્છી હતો ને ત્યાં કોક દામો બીજું કોક નામ હતું કે ભૂલી ગયા દામજીભાઈ નહીં બીજો ડાક્ટર હતો. દામજીભાઈ અહીં આવે ને દામજીભાઈ ત્યાં મળ્યા પોરબંદર મેળા બીજો હતો. 5,000 રૂપિયા મોકલ્યા તેને. કેમ કે એમાં એવી એક વાત આવે છે શ્રીમદમાં કહી ગયા છે કે મારી પાછળ 50 વર્ષ પછી એક ધર્મનો ઉદ્યોગ થશે એવું શ્રીમદ કહી ગયા છે. એવું વાત અંદર છે ધર્મનો ઉદ્યોગ થશે, ધર્મની પ્રભાવના થશે 50 વર્ષ પછી. એટલે એને સરકારની સ્વામી તરફથી આ થશે એ લાગે છે. એટલે એમનો ફોટો મૂક્યો નથી આપણે. એ કચ્છી લઈને આવ્યા 5,000 રૂપિયા કરતા સંસ્થાને 5,000 આપ્યા અને એ ફોટો નથી મૂક્યો આપણે. સ્વાધ્ય મંદિરમાં શ્રીમદ નો ફોટો છે ને એ કેવી નો છે એ જયસંઘભાઈ શેઠે મોકલેલા. કારણ કે શ્રીમદ એમ કહી ગયા છે ક્યાંક ખાનગી લખાણમાં ક્યાંય એવું કે 50 વર્ષ પછી આ જવાસ્વિક ધર્મનો ઉદ્યોગ થશે. જૈન ધર્મનો વાસ્તવિક સ્વરૂપ છે ત્યારે ઉદ્યોગ પ્રભાવના થશે વધારે. એટલે એને એમ કે ગાંધી સ્વામી નીચે લાગે જ્યાંથી આપણે ઉદ્યોગ થશે એટલે એમાં શ્રીમદની ફોટો નાખો નહીં તો 5,000 રૂપિયા કરો કચ્છી લઈને આવ્યા છે. આ તપની વ્યાખ્યા અપવા કરવાને લાંગણું કરવી ની તપ નહી. અપને સ્વભાવ ને ફીરતા હોના જો કહે ને ભાવ શોભનમ તપનમ તદેવ તપ પાઠેવો છે. ભાવ શોભનમ શુદ્ધ નિર્વિકલ્પ આનંદની શોભા પ્રગટ થાય અંદર. વિતરાગી પર્યાય શોભન પ્રગટ થાય ઉસકા એને નામ તપ છે. આત્મઅવલોકન છે. દયાનું ભાવનાનું બધા ઘણું સમજ દાનનું શીલનું લક્ષણ દાનનું આ લક્ષણ વર્ણ છે. નિજ સ્વભાવ ભાવ શક્તિ રૂપી જીવ દ્રવે. નિજ સ્વભાવ ભાવ શક્તિ રૂપ જીવ દ્રવે. અવ્યક્ત જો નિજ સ્વભાવ ભાવ ઉસકે અભિવ્યક્ત હો જાને પર અવ્યક્ત જે સ્વરૂપે પર્યાયમાં વ્યક્ત હો જાને પર જે સમય અપને રૂપ નમન કરતા હૈ વહી દાન હૈ. અપની જે વસ્તુ શક્તિરૂપ જે હૈ જ્ઞાન આનંદ શક્તિરૂપ હૈ એ પર્યાયમાં વ્યક્તરૂપ હો જાના આનંદ ને જ્ઞાનની શાંતિ આદિ વેદન હો જાના એનું નામ દાન. કે નામ આત્મા એ પોતાને દાન યાચું પૈસા દેવા ઢીકડા દેવા એ કઈ દાન નહીં કે છે. હર્ષભાઈ એ તો કઈ એ તો માન સુધાર છે. એ તો પૈસા ખર્ચે છે કે પણ આ તો બની. હા આને દાન કહીએ. શીલ કોને કે હું તપ કોને કે બધા અધ્યાત્મક છે. आनंद स्वरूप भगवान आत्मा में शोभनम उसकी शोभा आनंदनी शोभा वितरागता नी पर्याय नी शोभा एनु नाम भगवान तप कहे छे। कुसंदी भाई अमर कोई दी हाँ बिलो नहीं हो कोई दी क्या बता आप्पा करें वर्षी तप करें बे वखाण करें ना हा हा बहुत सारू कर सेठिया भाई 50 लाख ना हे महीने छोकरा होने वर्षी तप कर भूले नहीं कई सांभ के छे जारे ज्ञानी एटले आत्माना शांति ने आनंदना अनुभव करनारो एवो जे ज्ञानी शुद्ध नहीं थी चूत थाय एटले अपना पोताना शुद्ध अनुभव थी आनंदना वेदन थी चूत थाय त्यारे तेने रागादि भावनो सद्भाव थवाथी त्यारे तो तेने रागनी हयाती थाय छे स्वभावनी हयातीनो अनुभव छूटी गयो। आनंद नी हयाती नु स्वरूप तेनी हयाती नी दृष्टि छूटी गई। राग ना प्रेम मा राग नी रुचि मा रागादि भाव नो सद्भाव जेने थवाथी पूर्वबद्ध प्रत्यु पूर्वना बांधेला कर्मो पोताने दरेक प्रत्यु ने कर्मना हेतुपणानो हेतु जूना कर्म जे हेतु छे एनो हेतु मिथ्या संबंधी राग द्वेषना भाव एनो सद्भाव थता हेतुमान भावनो अनिवार्यपण होवाथी पछी कार्य भावनो एटले जरूर एनु कार्य बंधन आवे। भाषा एवी छे आखो गाथा हूं जीणी छा के छे कि जूना कर्म तो पीड़ा छे ज्ञानी ने छे अज्ञानी ने छे पण ज्ञानी ने जूना कर्म पीड़ा होवा छता दृष्टि ने वेदन में आत्मा आनंद नु वेदन छे माटे तेने ते संबंधी ना मिथ्या संबंधी ना राग द्वेष नथी तेथी तेने द्रव्याश्रम नु निमित्त एवो मिथ्यात्ना राग द्वेष एनो नहीं होवाथी तेने द्रव्यकर्म बंधन नो थतो द्रव्यकर्म बंधन नो हेतु थतो नथी। अज्ञानी ने दृष्टि फरी जानी पर्याय बुद्धि थई द्रव्य बुद्धि भ्रष्ट थई एकला ज्ञानना सूक्ष्मनो अनुभवनो अहंकार रह्यो समझाय छे काय एथी मिथ्या संबंधीना राग द्वेषना भावने पायनो तेथी जूना कर्म नवा मंदनो हेतु एनो हेतु मिथ्या संबंधीना राग द्वेष भाव एवो सद्भाव थवाथी एने नवा बंधन ना जूना कर्म निमित्त थाय छे कारण के निमित्त ने निमित्त आ छे। समझाणु काय जूना कर्म तो ज्ञानी नहीं होता पण एना उदय काल में पोताने मिथ्यात ने राग द्वेष नथी तेथी ते उदय खरी जाय छे ने नवा बंधन कारण थतुं पण अज्ञानी ने जेनी पर्याय बुद्धि राग रुचि थई वितराग स्वभावनी रुचि थी भ्रष्ट थईने रागनी रुचि में जे आव्यो त्यारे तेने मिथ्या संबंधी राग द्वेष भावना सद्भाव ने लईने जूना कर्मनो निमित्त आ राग द्वेष एने नवम बंधन थाय छे। समझाय छे काय होवाथी એટલે શું કે છે કે જૂના કર્મને નવા રાગદ્વેષ મિથ્યા નિમિત્ત હોવાથી નવું બંધન અનિવાર્ય છે હવે બંધન થશે જ એને સમજાણું કાય જૂના કર્મના ઉદયને અજ્ઞાની નામ સ્વભાવથી ભ્રષ્ટ થયેલા ભાવ મિથ્યાત અને રાગ દ્વેષ હેતુનો હેતુ હોવાથી હેતુમાન બંધનું કાર્ય તેને અનિવાર્ય છે, એને બંધન થશે. મારી ભાષા આવી છે. હેતુ પણ આના હેતુનો સદભાવ થતા હેતુમાન ભાવ એટલે કાર્યભાવનું અનિવાર્યપણું છે. શું કહ્યું સમજાણું ખાઈ? જ્યારે આત્મા પોતાના સ્વભાવના આનંદના વેદનથી ઉપયોગથી છૂટ્યો અને સ્વભાવની રૂચિથી છૂટ્યો ત્યારે તેને રાગના પ્રેમની રૂચિમાં મિથ્યાતને રાગદ્વેષના ભાવ ઉત્પન્ન થયા. એ રાગદ્વેષને મિથ્યાતના સદભાવને કારણે જૂના કર્મનો હેતુ એ રાગદ્વેષ હોવાથી નવા બંધના કાર્યનું અનિવાર્ય હોવાથી એને નવું બંધન થશે. વાત સમજાય છે? ખાઈ વાત હું કે છે કઠણ પડે હવે સાથે. જ્ઞાનાવરણ આદિ ભાવે પુણ્યકર્મને બંધરૂપે પરણવાવે છે ને અનિવાર્ય પણ હોવાથી. જૂના કર્મને મિથ્યા દ્રષ્ટિના મિથ્યાતને રાગદ્વેષ નિમિત્ત હોવાથી નવું બંધન અનિવાર્ય છે અને બંધન નવું થશે જ. જ્ઞાનીને બંધન નથી એમ કહ્યું હતું કે મિથ્યાતને રાગદ્વેષ અનંતાનું એ સંબંધીનું એને બંધન નથી. ત્યારે આને એ સંબંધીનું બંધન છે બસ એટલી વાત. અચેતાની વાત એ ગણી નથી. સમજાણું કાંઈ? આવો ઉપદેશ ને આવી ધર્મની રીત લો. નવી કાઢી હું કે એમ ખેલ વાળે નવું કાઢ્યું છે. હોમગઢ નું પુસ્તક છે તો 2000 વર્ષથી છપાય પડ્યું છે. છપાયેલું ભરગ મેં ત્યાં થયું એને શું કરશે? એ તો ભાઈએ લખ્યું છે શેઠે સાહુજી. કોઈ પણ સંસ્થાથી કુંકુંડાચાર્યના પુસ્તકો બહાર પડ્યા હોય તે એનો અવરણવાદ ન કરવો. કોઈ પણ સંસ્થાથી ભગવાનની વાણી થઈ એમણે એ બહુ પક્ષ બહુ વધો કર્યો છે. એટલી હિંમત એ વાણીને પાણીમાં બોળવા કે ટુકડા કરવા. એને લઈને તો લક્ષ્મીચંદજી પણ ઘરે ફરી ગયા. લલિતપુરનો વિરોધ કર્યો હતો મોટો. સોનગઢના માનના વાળાને તો તરવારથી ખંજરથી કાપી નાખવા. પણ એને બિચાર્યો હું પંડિતોના બહકાયો બહકાઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ મોટી. શેઠનો પક્ષ થયો ને સાહુજીનો. સાહુજી ગળગળા થઈને બોલેલા સભામાં. ઓ કુંકુંડાચાર્યની વાણી ધર્મનો થાંભલા એને જો કાઢી નાખો તો જઈને ધર્મ જ નહીં રહે. કુંકુંડાચાર્યનું સાહિત્ય એમાંથી જે ધર્મ ઉભો થયો એ જો એને કાઢી નાખ્યો ધર્મ નહીં રહે કે ગળગળા થઈને કહે તો. હા, એટલા ભાગશાળી બાપુ આ તો સત્ય છે ભાઈ. આ કોઈ પક્ષની વાત નથી. અહીં શું કહ્યું કે જેને પુણ્યની રૂચિના ભાવ છે એને મિથ્યાદ ભાવ છે, જેને ધર્મની રૂચિનો ભાવ છે એને સમ્યક ભાવ છે. નહીં પ્રશ્ન તો નહીં છે નહીં. આ પોતાથી ભ્રષ્ટ એમ કીધું છે. રાગાદીમાં સદભાવ છે ને સુદ નહીં ચૂત થયો કર્મે ચૂત કરાવ્યો એમ નથી. ઉદગલ કર્મને બંધ રૂપે પરણમાવે છે અને આ પ્રસિદ્ધ પણ નથી. આનું જગત દ્રષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ જાણીતું છે. શું હવે આનું દ્રષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ છે કે શું કે ઉદરાગ્નિ પુરુષે ગ્રહેલા આહારને ઉદરાગ્નિ જઠરાગ્નિ વાળા પુરુષે ગ્રહેલા આહારને જઠરાગ્નિ રસ રુધિરને માંસાદી પાણે પરમાવે છે. જઠરાગ્નિ જે છે એમાં આહાર લે તો એ જઠરાગ્નિ એ આહારને માંસ ને રુધિરને લોહી પણ પરમાવે છે. સમજાય છે કાંઈ? કારણ કે એક દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે જગતમાં કે છે ઉદરાગ્નિ જઠરાગ્નિ પુરુષે ગ્રહેલા આહારને જેને પહેલી ગાથા થઈ છે ગયો પરમધી અણિભિયમ આહારને રસ લોહી માંસ આદિ પરમાવે છે એમ જોવામાં આવે છે. જે આહાર લે છે જઠરાગ્નિ અને માંસ રસ પરમાવે છે એમ અજ્ઞાનીને જે રાગદેશમાં ઉઠ્યા એ કર્મબંધનમાં નિમિત્તે આ કર્મને પરમાવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ વિશેષ કે